நமோ அரியந்தாளம், நமோ சித்தாளம், நமோ அயரியாளம், நமோ உவச்சாயாளம், நமோ லோயே சவசாஹூணம். ஸ்ரீ ஜினசாசன் குரு நமோ நானாவித சுகதார் ஆத்மஹித உபதேசதே கரே மங்களாச்சார். சுவிஜினசாசன மே ஆத்மானுசாசன ஸ்ருத ஜாதி துக்கே ஹாரி சுகே ஹாரி சாசி சாசனா ஜாகோ குண பத்ர கர்த்தா குண பத்ர ஜாகோ ஜானி भद्र गुण धारी भव्य करत उपासना. ऐसे सारे शास्त्र को प्रकाशे अर्थ जीवनी को बने उपकार नाशे मिथ्या भ्रम वासना. साते देश भाषा करी अर्थ को प्रकाश करो जाके मंद बुद्धि रूके हो तर्थ भासना. जाके मंद बुद्धि रूके हो तर्थ भासना. जो लक्ष्मी के निलय रूप उन अविनाशी प्रभु को हृदास ग्रंथ रचु आत्मानु शासन भव्य जनों को है शिव कार. हे आत्मन तू दुख से डरता यद सुख की वांछा करता इसीलिए मैं दुख हारी यद सुखकारी रचना करता. मधुर विपाकी उपदेशामृत्य यदि कटु विभासित हो कटु औषधि ग्राहक रोगी बन किंचित तू भयभीत न हो किंचित तू भयभीत न हो. आत्मानुशासन ग्रंथ विराजमान छे. गुणभद्र आचार्य देव द्वारा रचिता शास्त्र छे. पंडित चोरमल जी सावे आनी भाषा वचनिका एटले के भावार्थ लख्यो छे. आपनी चर्चा 125 नंबर नी गाथा आपनी ऑलमोस्ट थई रही थी अने एना पछी हवे जो 126 थी लईने 126 थी लईने आई वोज जस्ट रीडिंग गईकाले तो 126 થી લઈને 133 ગાથા સુધીનો આખો એક જ વિષય છે. તો આપણે આનો આખો એક સાર રૂપ સ્વાધ્યાય આજે લઈએ છે એટલે આખો એક વિષય આપણે ક્લિયર થઈ જાય. વિષય ઘણો સહેલો છે. તો આપણે 133 સુધીનો આખો વિષય લઈએ છે. જો ગયા વખતે આપણે જે ચર્ચા કરી હતી 125 નંબરની ગાથા ઉપર કરી હતી મોક્ષ માર્ગની યાત્રા એ વિષય આપણો થઈ ગયો. એના પછી હવે સ્ત્રી સંબંધી એટલે કે સ્ત્રી પ્રત્યેનો જે રાગ છે આસક્તિ છે મોહ ભાવ છે ખ્યાલ આવે છે. તો એ ભાવને આ આટલી બધી ગાથાઓ દ્વારા આચાર્ય દેવે એ ભાવને તોડાવ્યો છે. પરસ્પર સમજી લેવું સ્ત્રી માટે પુરુષ, પુરુષ માટે સ્ત્રી, બરાબર. એમાં વધારે વિશેષ કે કહેવાની વાત નથી. પરંતુ તમે વાગ્યો આ ગાથાઓ આમાં અલગ અલગ રીતે અલગ અલગ ઉદાહરણો આપીને જે સંસારમાં અહીંયા એમ કહેવા માંગે છે કે સંસારમાં જે પરિભ્રમણનું મૂળ કારણ છે એ તો મિથ્યાત્વ છે જ, એની તો કોઈ ના જ નથી. કારણ કે મિથ્યાત્વના કારણે એક ઊંધી માન્યતા અંદરમાં ચાલે છે અનાદિકાળથી. પોતાના સ્વભાવ સંબંધી, પોતાના આત્મા સંબંધી, પોતાના સ્વરૂપ સંબંધી, પોતાના તત્વ સંબંધી એ આપતી જે ઊંધી માન્યતા ચાલે છે એના કારણે બીજા બધા તત્વ સંબંધી પણ ઊંધી માન્યતા ચાલે. કારણ કે તમે બધા પહેલેથી થોડા આગળ આવીને બેસજો, મને બધાના મોઢા થોડા જોવાનો વિકલ્પ રહે છે. જેમ આવો આમ આગળ બેસજો, કારણ કે પછી આવશે તો ઘણા પાછળ પાછળ થઈ જશે. કમિંગ ફ્રન્ટ પાછળના ટીચર થોડા પાછળ બેસે, કારણ કે તમારે 10:30 જવાનું હોય. તો અહીંયા શું કહેવા માંગે છે કે એક ઘણો ઊંધો હોય તો બધા ઘણા ઊંધા હોય, રાઈટ. એવી રીતના મિથ્યાત્વ છે એના કારણે અસંખ્યાત લોક પ્રમાણ કસાય ભાવો ઉત્પન્ન થાય છે. હવે અસંખ્યાત લોક પ્રમાણ કસાય ભાવ તો આપણા જ્ઞાનનો વિષય નથી, કારણ કે આપણે એને જાણી નથી શકતા, બરાબર છે. પરંતુ આચાર્ય દેવે મુખ્ય મુખ્ય મોહ ભાવ અને રાગ ભાવનું વર્ણન કર્યું છે કે જેના કારણે જીવ સંસારમાં અટકી જાય છે. ખ્યાલ આવે છે. કમ્ય દર્શનની પ્રાપ્તિ નથી કરતો, મોક્ષ માર્ગની યાત્રા પ્રારંભ નથી થતી, તો એ કયા કયા એવા વિશેષ ભાવો છે? એમ સમજો એ કયો એવો વિશેષ ઓદૈક ભાવ છે કે જેના કારણે જીવ પોતાના સ્વભાવથી દૂર થઈ જાય છે? જો બે વસ્તુ છે, એક તો આ તત્વ મળવું, આ જીવવાણી મળવી, આ વાત મળવી, આ માર્ગની આખી સમજણ થવી, શાસ્ત્રોમાં લિપિબદ્ધ થવી અને આપણા સુધી પહોંચવી અને આપણને એને વાંચવાની રૂચિ થવી, આ ઉત્તર ઉત્તર બધું દુર્લક્ષ. સંસારમાં જે જીવ રાશિ છે એમાં અધિકતર જીવો તો અસંગની પર્યાયમાં છે, તો એ લોકો માટે તો આ ઉદ્દેશ જ નથી. કારણ કે મન નથી, ભલે પાસિવ ઇન્દ્રિય છે, પરંતુ મન નથી તો આ વિચારવાની એક શક્તિ કહો, સામર્થ્ય કહો, એ જ નથી પર્યાયમાં. સ્વભાવથી બધા સમાન છે, પરંતુ પર્યાયમાં પણ એ સમજવાની યોગ્યતા જોઈએ ને. કારણ કે પુરુષાર્થ કોણ કરે છે? પુરુષાર્થ પર્યાય કરે છે. નિર્ણય કોણ કરે છે? તો નિર્ણય દ્રવ્યની પર્યાય કરે છે. કયા દ્રવ્યની પર્યાય? સમ્યક દર્શન ક્યાં થશે? મિથ્યા દર્શન ક્યાં છે? દુઃખ ક્યાં છે? સુખ ક્યાં પ્રગટ થશે? તો કે જીવ દ્રવ્યની પર્યાયમાં થશે ને. આ બધા પૂતગલો છે, એ પૂતગલો ચિલ્લાવીને કે, બધા પૂતગલો એક સાથે ચિલ્લાવીને કે જીવનો જ મોક્ષ કે. અગર જો પોઈન્ટ હું કહેવા માંગુ છું, જીવનો જ મોક્ષ કે, અમારો મોક્ષ કેમ નહીં? બોલો તો શું આન્સર આપશો? કે ભાઈ તમારો મોક્ષ ન થઈ શકે, અમને સમ્યક દર્શન કેમ નહીં? અમને સુખી થવાનો અધિકાર કેમ? અરે પણ તારી પર્યાયમાં દુઃખ છે જ નહીં. તારામાં ચેતન તત્વ ચેતનત્વ નથી, તું જળ સ્વભાવી છે. પકડજો તો એ મિથ્યા દર્શન સમ્યક દર્શન સુખ દુઃખ સંસાર મોક્ષ સંવર નિદ્રા મોક્ષ આશ્રમ બંધ નો કોઈ પ્રશ્ન નથી ઉઠતો ને. રાજુબેન સમજાય છે? પ્રશ્ન ક્યાં ઉઠશે? કે જેની પર્યાયમાં દુઃખ છે તો એ સુખી થવાનો ઉપાય એને બતાવશું ને. ખ્યાલ આવે છે વિષય? તો આજે આખી આટલી બધી જે ગાથાઓ છે એ ગાથાઓમાં લગાતાર આચાર્ય દેવે એક પછી એક જે સ્ત્રી પ્રત્યેનો જે મોહ ભાવ છે, આસક્તિ ભાવ છે, રાગ ભાવ છે, જેના કારણે જીવ સંસારમાં અટકી જાય છે, પોતાના સ્વભાવથી દૂર થઈ જાય છે, એની બધી ચર્ચા આ ગાથાઓમાં આવી છે. મારે આ ગાથાઓને લઈને એક તાત્વિક, થોડા યંગસ્ટર્સ પણ છે, એક તાત્વિક વિષય લેવો છે, જે મેં એક ચાર્ટ પણ બનાવ્યો છે. ભાઈ આપો ચાર્ટ દેખા દેના, અભી એ ગાથા હમ નહીં પડ રહે, એનો સાર એક તાત્વિક વિષયના માધ્યમથી પણ આપણે સમજીએ, જેથી આપણને વિષય ઘણો વધારે ક્લિયર થશે. જે એક વસ્તુ સમજીએ ચાર્ટ ચાલુ કરીએ એની પહેલા, હમણાં આવશે ચાર્ટ, તો એ ચાર્ટના માધ્યમથી આજે આપણે ચર્ચા કરશું. એક વસ્તુ સમજીએ, આ ઝુમર છે, સમજો વાત, આ લાઈટ છે, એસી છે, આ ટ્યુબલાઇટ છે, અને આ ટીવી છે, આ માઇક છે, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે. શ્રેણીબેન સમજો શું કહેવા માંગુ છું? બરાબર છે, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે, પણ આમાં એક ઇલેક્ટ્રિસિટી પાસ થાય છે ને, જેના કારણે ચાલે છે. ઇલેક્ટ્રિસિટી બંધ થઈ જાય તો કાલે થયું છે ને દાદર મંદિર, આપણે ચાલુ કર્યું અને બંધ થયું, આપણે એક કલાક સ્વાધ્યાય કર્યો, જેવો એન્ડ કર્યો સ્વાધ્યાય એવી લાઈટ આવી. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? તો શું કહેવા માંગુ છું કે ઇલેક્ટ્રિસિટી ન હોય તો આ વસ્તુની શું કિંમત છે? મને માઇક વોઝ ગયેલો યેસ્ટરડે, બટ ઇટ વોઝ નોટ વર્કિંગ, રાઈટ? ઓનમબેન સમજાય છે? કેમ? કારણ કે એમાં જે ઇલેક્ટ્રિસિટી, જે પાવર છે, જે સ્ટ્રેન્થ છે, એ જ નહોતી. કારણ કહો ને, કારણ તો એ જ નહોતું. તો પછી આ ઇન્સ્ટ્રુમેન્ટનું શું કામ? આમ નામ પર્યા રહે છે. પોઈન્ટ સમજાય છે? એવી રીતના આ શરીરને પણ ક્યાં સુધી રાખીએ છે? એની પણ કિંમત ક્યાં સુધી છે? પોઈન્ટ સમજાય છે? જ્યાં સુધી અંદરમાં એક ચેતન તત્વ છે ત્યાં સુધી, એ નીકળી ગયો પછી આ શરીર, એની કોઈ કિંમત છે? નથી. બીજી વસ્તુ, હવે એ જે ઇલેક્ટ્રિસિટી છે, સપોઝ આપણે કંઈક સ્વિચ ચાલુ કરવા જઈએ કે કંઈક પ્લગ લગાડવા જઈએ તો આપણને કરંટ લાગે, તો એ એક કરંટ લાગ્યો ને, તો હવે આપણને ઝટકો લાગ્યો. સમજો વાત શું કહેવા માંગુ, આપણને ઝટકો લાગ્યો તો આપણે હવે બીજી વાર આપણે ત્યાં હાથ નાખશું, હાથ લગાડશું, નહીં લગાડશું. પોઈન્ટ સમજાય છે? કેમ? હવે બીજી વસ્તુ, આ વેદન કોને થયું? જીવને થયું. ઝટકો કોને લાગ્યો? દુઃખ કોને થયું? પીડા કોને થઈ? જીવ. તો દુઃખ જ્યાં થાય છે ત્યાં આપણે પાછા નથી જતા. પોઈન્ટ સમજાય છે? આચાર્ય કહે છે એવી રીતના જે પર્યાય પોતાના દ્રવ્ય સન્મુખ થઈને ત્યાં તો દુઃખનું વેદન થયું, ત્યાં તો આકુરતાનું વેદન થયું, સમજો, પણ જે પર્યાય પોતાના દ્રવ્ય સન્મુખ થઈ લે જયારે અંદર માં અભેદ થાય છે, પોતાના સ્વભાવ ની જયારે એને ખબર પડે છે કે હું કેવો શક્તિશાળી પદાર્થ છું, જે અતિન્દ્રિય આનંદ નું વેદન થાય છે, સુખદાયી છે, એટલે વારંવાર પર્યાય ત્યાં લાગવાની કોશિશ કરે, ત્યાંથી હટશે અને અહીંયા લાગે છે, ત્યાં છૂટવા માંગે છે અને અહીંયા જોડાવા માંગે. બે વાત સમજાય કે કારણ કે ત્યાં દુઃખનું વેદન છે. આચાર્ય કહે છે કે જ્યાં સુધી તને વિભાવમાં, તને મિથ્યાત્વમાં, તને અજ્ઞાનમાં, તને કસાઈમાં, તને આસક્તિના ભાવમાં, અકામ ભાવમાં, અવાસનાદિના ભાવમાં, પાંચ ઇન્દ્રિયના વિષય ભોગોમાં જ્યાં સુધી તને દુઃખનું વેદન નહીં થાય, તને જ્યાં સુધી ત્રાસ નહીં લાગે, થાક નહીં લાગે, ભય નહીં લાગે, ડર નહીં લાગે, સંસાર પરિભ્રમણ નહીં દેખાય, આનું ફળ નહીં દેખાય, આ પરિણામોનું શું ફળ છે અને એને કેવી રીતના ભોગવવું પડશે એની અગર તને ક્લેરિટી નહીં હોય તો તું એમાંથી પાછો હટવાની કોશિશ નહીં કરે. પોઈન્ટ સમજાય છે? આચાર્ય દેવે તો લખી નાખી કથાઓ કે જો આ સ્ત્રીના રાગમાં કે સ્ત્રી એઝ અ નિમિત્ત શરીર લઈ લો, ઘર કુટુંબ પરિવાર લઈ લો, જે પણ પરદ્રવ્ય છે લઈ લો, એના નિમિત્તે જીવ શું કરે છે? નિરંતર રાગ દ્વેષના પ્રણામ કરે. એટલે માટે આ નિમિત્ત ઉપાદાનું ચાર્ટ બનાવ્યું. એવું ચાર્ટ આવ્યું, ચાર્ટ આવ્યું ને? હા, જો બહુ સરસ ચાર્ટ છે. આ આખા ચાર્ટના માધ્યમથી આપણને એક વસ્તુનું સ્વરૂપ અને એક સિદ્ધાંત ક્લિયર છે. આપણે ચાલુ કરીએ આ ચાર્ટ, બધાને ખ્યાલ આવ્યો વિષય શું છે. વિષય અહીંયા બતાવે છે કે સ્ત્રીનો રાગ, પણ મૂળ પકડવાનું છે કે એ સ્ત્રીનો રાગ ઉત્પન્ન થયો કે રાગ દ્વેષના ભાવનું મૂળ કારણ શું છે. કસાઈ અસંખ્યાત લોક પ્રમાણ આપણે એ ભાવ રૂપે પરણમ્યા તો એનું મૂળ કારણ શું છે? મૂળ કારણ નહીં પકડીએ આપણે ભૂલ શું કરીએ છીએ? બીજા દિવસ આપણે રાગને ઓછો કરીએ છીએ, આપણે વિકલ્પથી થાકીએ છીએ, આપણે એને દૂર કરવા માંગીએ. એનાથી પણ મોટી અને છૂટ ભૂલ શું કરીએ છીએ કે જેના લક્ષ્ય આપણને દુઃખ થયું હોય, રાગ થયો હોય, કે દ્વેષ થયો હોય, કે કંઈ પણ થયું હોય, તો આપણે એને હટાવવા માંગીએ. આપણે સંયોગોને હટાવવા માંગીએ, આપણે અમુક સંયોગોને ભેગા કરવા માંગીએ. આ પ્રેક્ટિકલી વાતને વિચારજો તો તમે એની સાથે રિલેટ કરી શકશો. પોઈન્ટ સમજાય છે? તમે વિચારો એ પરિણામનું મૂળ કારણ શું છે, કેમ આ બધા પરિણામ થાય છે, એનાથી કાઢી અસંખ્યાત લોક પ્રમાણ વિભાવ ભાવ ગુજરાતી 45 વર્ષ એનું કારણ પકડાઈ ગયું છે. મિથ્યાત્વ શબ્દ કેટલો રેર છે, કાલે આપણે કીધું ને આ અદ્રશ્ય શત્રુ છે આપણો, દેખાતો નથી અને એની સાથે લડાઈ કરવાની છે, પણ એને પહેલા પકડવો પડશે, એને પહેલા સમજવું પડશે. આ વાણીઓ કરતા કોણ છે હમણાં? બોલો રાજીવ. આ ભાષા જે નીકળી રહી છે, શબ્દ આજે પ્રણમન થઈ રહ્યું છે ને, શબ્દનું તમારા કાને પડી રહ્યા ને મારા કાને સંભળાઈ રહ્યા છે, આ ભાષા વર્ણાનું કાર્ય છે. પણ અહીંયા બેઠા અગર એ વાતનું પોષણ થયું કે હું બોલું છું, હું આ વાણીઓ કરતા છું, હું સારું બોલી, હું સારું ના બોલી, આમ બોલી, તેમ બોલી, કોઈ સમજાય છે? તો એ જે વાણીઓ કરતા અગર તું પોતાને માને છે તો એ મિથ્યાત્વનું પોષણ થયું આવે. એક વાત બહુ ક્લિયરલી આપણે બધા સમજી લઈએ, આ મનુષ્ય ભાવ મિથ્યાત્વને પુષ્ટ કરવા માટે, એને ખોરાક આપી આપીને એને દ્રઢ કરવા માટે, એના રૂટને દ્રઢ કરવા માટે આ ભાવ નથી મળ્યો. ઇરિસ્પેક્ટિવ વેર યુ આર સિટિંગ, તમે અહીંયા બેઠા છો કે તમે ઓફિસમાં બેઠા છો કે તમે ઘરે બેઠા છો કે તમે ક્યાંય પણ બેઠા છો, આ ભાવ મિથ્યાત્વના પોષણ માટે નથી મળ્યો, મિથ્યાત્વના મૂળિયાને હલાવવા માટે મળ્યો છે. વર્ક ઓન ધેટ, યુ હેવ ટુ વર્ક ઓન ધેટ ફર્સ્ટ. કસાઈ ભાવ અને રાગાદી ભાવ તો ઓટોમેટિક અભાવને પામશે. સૌથી મોટો કસાઈ તો મિથ્યાત્વ સાથે જોયો જશે, અનંતાનુબંધી કસાઈ, ધેન યુ હેવ ટુ ડીલ વિથ વેરી વેરી માઇલ્ડ કસાઈ, જેનો અભાવ તો સહજ સ્વરૂપ સ્થિરતાથી થઈ જશે. પરંતુ મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો અભાવ કરવા માટેનો પ્રયત્ન આપણે બુદ્ધિપૂર્વક ન કર્યો તો મોક્ષ માર્ગમાં આગળ નહીં વધે, અને એનો પ્રયત્ન કરવા માટે પછી એમાં કાંઈ નથી કરવાનું. તમને સમજાય છે? એનો પ્રયત્ન કરવા માટે પણ એમાં કાંઈ નથી કરવાનું, એનો અભાવનો પ્રયત્ન કરવા માટે પણ તત્વ નિર્ણય અને વસ્તુ સ્વરૂપનું જ્ઞાન યથાર્થ કરવાનું છે. એની માટે ગુરુદેવજી પાંચ સિદ્ધાંત નિમિત્ત ઉપાદાન નિશ્ચય વ્યવહાર અને ક્રમબદ્ધ પર્યાય ઉપર બહુ જોર આપતા. આ વ્યવસ્થા નહીં સમજીએ ત્યાં સુધી આપણને વસ્તુ સ્વરૂપની એ વ્યવસ્થિત વ્યવસ્થાની આપણને ક્લેરિટી નહીં આવે, અને ક્લેરિટી નહીં આવે ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક કર્તૃત્વ બુદ્ધિ, એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ ચાલ્યા કરશે અને એ રાગ આદિનું તો મંદતા થઈ જશે, એમાં કોઈ દમ નથી, પરંતુ આ ખુશ થયા કરશે, સંસારનો અભાવ નહીં. શ્રેણીભાઈ પહેલો પણ સમજાયો છું, કીધું આ ભવ શ્રેણી માટે મળ્યો છે. નાઉ ચેક યોર ઓન પરિણામે અભિપ્રાય વટાવી દઉં. કોઈ સમજાય છે કે આ ભાવ મિથ્યાત્વના પોષણ માટે નથી મળ્યો. વી હેવ ટુ બી વેરી સિરિયસ ઓન ધીસ પોઈન્ટ. ગુરુજીના 9-10 હજાર પ્રવચનો જોઈ લો, મિથ્યાત્વના અભાવની, સમ્યક દર્શનની, પ્રાપ્તિની, અને એ પ્રાપ્તિ કોના આધારે ને કોના આશ્રય ને કોના કારણે થાય, એ ત્રિકાળી ગુરુ ભગવાન આત્મા જે આશ્રય કરવા યોગ્ય ઉપાદેય તત્વ છે, એનું જ્ઞાન આપણને લગાતાર કરાવે છે કે તું સમજ કે તું કોણ છો, તું સમજ તું કેવડો છો, તું સમજ કે તું કેવો છો, તું સમજ તારામાં શું ભર્યું છે, તું કેવી શક્તિ કેવી સામર્થ લઈને બેઠો છો. આચાર્ય કે છે અમે જે ઉદય ભાવ, જે અસ્થિરતાના રાગાથી ભાવ ચતુર્ભસ્થાન વાળા જામી પણ એનાથી નથી ડરતા. આવે છે એને દૂર કરવાનો બરાબરનો ભાવ પણ છે અને એની માટેના પ્રયત્નશીલ પણ થાય છે, પણ એનાથી ડરતા નથી, એનાથી ગભરાતા નથી. કેમ? કારણ કે એ ઉદય ભાવ સાથેનું એકત્વ તૂટી ગયું છે. એક પરિણામની વ્યવસ્થિત વ્યવસ્થા, એની ક્રમબદ્ધ વ્યવસ્થા, એની યોગ્યતા બરાબર સમજાઈ ગઈ. શ્રી કૃષ્ણએ જયારે નેમિનાથ ભગવાનના સમૂહ શરણમાં ઓમ ધ્વનિમાં સાંભળ્યું ને કે 12 વર્ષ પછી દ્વારિકા નગરી બનશે, વોટ ડિડ શ્રી કૃષ્ણ ડુ? ધ ફર્સ્ટ થિંગ વોટ ડિડ શ્રી કૃષ્ણ ડુ આફ્ટર કમિંગ ટુ ધીસ દ્વારિકા? ઘોષણા કરી. શું ઘોષણા કરી શ્રી કૃષ્ણ આવીને વાત સાંભળીને? કે જો 12 વર્ષ પછી આમામામ થવાનું છે, સમજી લો બધા. આખા નગરજનને બોલાવીને ઘોષણા કરી કે મેં હમણાં નેમિનાથ ભગવાનના સમોસરણમાં દિવ્ય ધ્વનિમાં આ વાત સાંભળી છે કે 12 વર્ષ પછી આખી દ્વારિકા નગરી ભસ્મ થઈ જશે. હવે હું તમને આજે કહું છું કે જે જીવોને આત્મકલ્યાણના માર્ગમાં લાવવું હોય, જે જીવોને દીક્ષા લઈને આત્મકલ્યાણના માર્ગમાં પ્રશસ્ત થવું હોય, એ જીવો છૂટથી દીક્ષા લઈ લે. સામે નગરજનો એમને પ્રશ્ન પૂછો, તમે લઈ લો ને દીક્ષા. પકડજો પોઈન્ટ, શું કહું છું? તમે લઈ લો ને દીક્ષા. તો શ્રી કૃષ્ણે શું કીધું બોલો? વિચાર કરો શું કીધું? હું નહીં લઈ શકું, કારણ કે મારી ગતિનો બંધ થઈ ગયો છે, નરક ગતિનો બંધ થઈ ગયો છે. અને જે નરક ગતિ ને નરક આવીનો બંધ થઈ જાય, એ જીવ દીક્ષા લેવાના પરિણામ એને થઈ જ ન શકે. એટલી ક્લેરિટી બોલો. પણ હું તમને આશ્વાસન આપું છું કે જે જીવો દીક્ષા લેશે અને પોતાના આત્મકલ્યાણમાં પ્રશસ્ત થશે, એ જીવોના કુટુંબીજનોની પૂરેપૂરી લાઈફ ટાઈમની જવાબદારી માની. વળી સમજાય છે શું કહેવા માંગુ છું? આગળ જઈને જીવ મોકલી લેવાનો છે, પણ ક્લેરિટી કેટલી છે બોલો? વસ્તુ સ્વરૂપી કે જે પરિણામ યોગ્યતા અનુસાર થાય છે. ત્રણ વાત કહું તમને, બહુ જ ઇમ્પોર્ટન્ટ ને જીવનના અંત સમય સુધી આ ત્રણ સૂત્ર છે, મંત્ર છે, યાદ રાખજો. પરિણામ બોલજો મારી સાથે બધા બોલાવી, ત્રણ વાક્ય છે. પરિણામ યોગ્યતા અનુસાર થાય છે, બોલો એકવાર બધા સાથે, બરાબર છે? સેકન્ડ પોઈન્ટ, સુખ દુઃખ મોહ અનુસાર થાય છે. સચ્ચે બિગ, સચ્ચે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, સુખ દુઃખ થયું એ તારા મોહ અનુસાર થયું છે, પરિણામ અનુસાર નથી થયું. કારણ કે રાગાથી ભાવ તો જાણીને પણ છે. બે વાક્ય સમજાયા? સમજાયા? મને નામ નથી યાદ રહેતા, પાછળ સમજાયા. પરિણામ યોગ્યતા અનુસાર, બોલો. એ યોગ્યતા જ નહોતી શ્રી કૃષ્ણની એ સમય દીક્ષા લેવાની, પણ એવી યોગ્યતા હતી કે જે લઈ રહ્યા છે એને અનુમોદના કરવાની. ધીસ ઇઝ ઓલસો વેરી બિગ થિંગ. બે પોઈન્ટ થયા, નિશ્ચિત યાદ રહ્યા બેટા? પરિણામ યોગ્યતા અનુસાર, બરાબર? પરિણામ યોગ્યતા અનુસાર થાય. એક પરિણામ તમે જો યોગ્યતા અનુસાર થાય. મલ્લીનાથ ભગવાને દીક્ષા લીધી, બોલો, 6 દિવસમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી. ભરત ચક્રવર્તી, બોલો. હવે આ ભરત ચક્રવર્તી બોલું છું, શું નીકળી ગયું બોલો? શું નીકળી ગયું? યોગ્યતા છે ને. હવે આ કોની યોગ્યતા? કોની યોગ્યતા? વાણીની યોગ્યતા, ભાષાની યોગ્યતા, તો ભરત ચક્રવર્તી સમજાય છે, દીક્ષા લીધા પછી અંતર મુહૂર્ત માં કેવળ જ્ઞાન થયું. બાહુબલી ભગવાન એક વર્ષ, આદિનાથ ભગવાન 1000 વર્ષ, વિચાર કરો તમે. અને જચ્છ કુમારે તો કમાલ જ કહી, અંતકૃત કેવડીમાં નામ આવી ગયું. કેમ નામ આવી ગયું? કારણ કે ઉત્સર્ગ થયો, છઠ્ઠા સાતમામાં ઝૂલતા હતા. જચ્છ કુમાર સારા છે, શ્રીકૃષ્ણના કઝિન ભાઈ. યોગ્યતા જો, સગાઈ નક્કી થઈ ગઈ હતી, લગ્ન થવાના હતા, એમાં વચ્ચે સમોસણમાં ગયા અને ભાવ પૈદાઈ ગયા. ભાવ પૈદાઈ ગયા તો દીક્ષા લઈ લીધી. હવે જે કોમેન્ટ સ્ટેટ હતા એટલે બહુ ગુસ્સો આવ્યો કે આ શું, વોટ ઇઝ ધીસ, હાઉ ઇઝ ધીસ પોસિબલ. ઉપસર કહ્યું, વોટ એવર જે સ્ટોરી. અને પછી જે અંદરમાં બોલો પ્રણામ જો, જે અંદરમાં એ પ્રણામ લાવ્યા, યોગ્યતા એની છઠ્ઠું સાતમું તો હતું જ. શ્રેણી ચડ્યા, ચપક શ્રેણી પર આરૂઢ થયો. આઠમું, નવમું, દસમું, બારમું, એટલું જ નહીં, તેરમું અને ચૌદમું સ્થાન પાર કરીને એ ગીર ત્યાં ને ત્યાં સુદાલયમાં જઈને વિરાજમાન થઈ ગયો. કેટલી વાર લાવી ગઈ બોલો એ પ્રણામ ને સુદાલયમાં પહોંચવા માટે? યાદ રહેશે સમ્યકભાઈ, ત્રણ વાક્ય અને પછી મંદિરમાં મળતો ને આખા વીકમાં ક્યારે પણ તું બોલાવીશ તમને, મળતા હોય ને અમે રોજ. પ્રણામ, જલ્દી બોલો પ્રણામ, યોગ્યતાનું મહામંત્ર છે બોલો. આ એક સમાધાન થઈ જાય ને તો આમ આમ કેમ, આમ કેમ, આમ કેમ, ધીસ ક્વેશ્ચન ઓનલી વિલ ગો ફ્રોમ યોર ડિક્શનરી. ધીસ ક્વેશ્ચન શુડન્ટ બી ધેર ઓનલી ઇન અવર ડિક્શનરી. એક આત્મારથીની ડિક્શનરી, અજ્ઞાનીની ડિક્શનરીમાં તો એક છે આમ કેમ, આમ કેમ, આમ કેમ, દેટ કમ્પ્લેન મોડ અને દેટ આપણે કહીએ ને કે એક નિમિકાધીન દ્રષ્ટિ કહીએ કે એક બ્લેમ ગેમ કહીએ. ભાઈ ખ્યાલમાં આવે કાલે અમે લોકો કંઈક ડિસ્કસ કરતા હતા તો વાત નીકળી કે માહી, અરે સોરી, આદિનાથ ભગવાનના સમોચનથી વિરોધ અને આ ને તે ને વાદ વિવાદ ને અને બધું ચાલુ થઈ ગયું હતું કે નહીં? ક્યારથી બોલો આદિનાથ ભગવાન હજી તો પહેલા તીર્થંકર અને કેટલા સાગરો કોણ સુધી તો તીર્થંકરનો વિરહ હતો ભોગભૂમિમાં. પહેલો, બીજો, ત્રીજો આરોગ્ય ભોગભૂમિનો હતો અને ચાર કોળા કોળી સાગર કોને કહેવાય? અમે બોલી જઈએ છીએ આપણે એનું ભાવવાસ્તવ નથી. કોળા કોળી, ચાર કોળા કોળી સાગર, ત્રણ કોળા કોળી સાગર, બે કોળા કોળી સાગર, 10 કોળા કોળી સાગર માંથી 4+3, 7+2, 9 કોળા કોળી સાગર સુધી તો ભોગભૂમિ હતી ને ભોગભૂમિમાં કોઈ તીર્થંકરનો વિરહ હતો બોલો? અહીં તો તીર્થંકર થયા, કારણ કે ભોગભૂમિ સુધી તો ચાર ગતિના દરવાજા બંધ હતા ને, ખાલી એક સ્વર્ગનો, ચાર માંથી એક સ્વર્ગનો દરવાજો ખુલ્લો હતો. ભોગભૂમિમાંથી બધા જીવો નિયમથી દેવ અને સોરી મનુષ્ય અને સિરિયસ જે ભોગભૂમિના હોય એ બધા નિયમથી દેવગતિમાં જાય. મિથ્યા દ્રષ્ટિ ભોગભૂમિના મનુષ્ય અને સિરિયસ નિયમથી ભવંતરિકમાં જશે અને સમ્યક દ્રષ્ટિ ભોગભૂમિના મનુષ્ય અને સિરિયસ નિયમથી વૈમાનિકમાં જશે. તો ત્યાં સુધી તો ખાલી એક જ ગતિનો દરવાજો ખુલ્લો હતો, બધા જીવો શાંત પરિણામી હતા. પોઈન્ટ સમજાય છે? હવે જયારે કર્મભૂમિ ચાલુ થઈ અને જયારે પહેલા તીર્થંકર થયા આદિનાથ ભગવાન, વિચાર કરો એ કાળ થી એનો જ પૌત્ર મારીતીનો જીવ, જે મહાવીરનો જીવ હતો બોલો, એ સમયથી નરક ગતિ પણ ખુલી ને તિર્યંસ પણ ખુલી ને મોક્ષ ગતિ પણ ખુલી અને બધી ગતિ ખુલી, એ પરિણામોમાં પલટો થવાનો. તો હવે બોલો વોટ ઇઝ ધ આન્સર, કેમ, વાય, વાય ડીડ મારીતી ડુ લાઈક ધીસ? ભગવાન દાદા આપણે કેટલી વાર લઈએ છીએ, આપણું બહુ સોલિડ ફેમિલી બેકગ્રાઉન્ડ આવું તો ક્યાંય નહીં મળે, પરંતુ વાય? અરે વાયનો કોઈ ક્વેશ્ચન નથી, આન્સર શું આવો જોઈએ? એ સમયની, એ પરિણામની યોગ્યતા, જેને કોઈ બદલી શકવામાં સમર્થ નથી. આજે એ જીવની યોગ્યતા કઈ છે બોલો? આજે ક્યાં છે એ જીવ? એ મારીતીનો જીવ ક્યાં છે? આજે કઈ યોગ્યતા રૂપે પરણમી રહ્યો છે? આજે સ્થિત અવસ્થાની યોગ્યતા રૂપે પરણમી રહ્યો છે બોલો? એની ભૂતકાળની જે પર્યાય, મારીતીની આ બધી જે પર્યાય હતી, એના પ્રાણામિક ભાવ રૂપે અંદરમાં પડી છે કે નહીં? તો કે હા, યોગ્યતા રૂપે બધી પડી છે, પણ એ કોઈ હાર્મફુલ નથી. તમને વિષય સમજાય છે શું કહેવા માંગુ છું? બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, પરિણામ, જલ્દી યાદ રહ્યા ત્રણ પોઈન્ટ? ત્રણ ને જે કીધા ને, પરિણામ યોગ્યતા અનુસાર થાય છે, થાય છે, પરિણામ યોગ્યતા અનુસાર થાય છે. કેવી યોગ્યતા બોલો? સમોચરણમાં એક એક યોગ્યતાથી વિચાર કરો, કોઈ પણ વસ્તુને યોગ્યતાથી એનો આન્સર આપો, યોગ્યતાથી એનો આન્સર આપો, યોગ્યતાથી એનો આન્સર આપો.
કોઈ કોઈ તમને દુઃખી નહીં કરી શકે. કોઈ ઉદયને કોઈ સંયોગથી પ્રભાવિત નહીં થાવ. કોઈ ખ્યાલમાં છે? સીતુભાઈ બરાબર છે ને? પરિણામ બોલો જલ્દી યોગ્યતા અનુસાર. વિચાર કરો, સમો શરણ નું દ્રશ્ય જુઓ. સર્પ બેઠો છે, સર્પ સર્પ, અને એની નીચે મેંઢક બેઠો છે, એનું ફેવરેટ ફૂડ. મેંઢક એની સામે જોવે છે સમો શરણ માં. ભાવિ સમજાય છે? મેંઢક એની સામે જોવે છે. સર્પ કે છે, બચ્ચા ડોન્ટ વરી, આઈ વિલ નોટ ઇટ યુ. ઓલસો ડુ સમને ક્વેશ્ચન, આઈ વિલ ઓલસો ડુ સમને ક્વેશ્ચન. ના સમજાયું? એટલે જોવે છે ઘડી ઘડી કે મારા કોની નીચે હું બેઠો છું. સર્પ ની નીચે બેઠો છે મેંઢક, અને સર્પ ની ફેવરેટ ડિશ ડોન્ટ વરી. કેમ? કારણ કે એ સમયે એ સર્પ ને કોઈ સમજાય છે, એને ખાવાના ભાવ જ નહીં થાય, એની યોગ્યતા જ નથી ત્યાં. નિર્ભય થઈ જાઓ. હવે મને કહો, ગુરુદેવ ની આ સભાના સ્વાધ્યાય હોય તો સમોસરણ થી ઓછી છે? બોલો, કમ છે? મને કહો. નથી ને? કોનો ભાઈ? કયો ભાઈ? બોલો, વિચાર કરો. ગજબ છે. સમજાયો પહેલો પોઈન્ટ? તમે કહેશો ત્રીજો બોલો તો ખરા, પણ પહેલા પહેલા પતાવો એક એક પોઈન્ટ. બોલી તો નાખીશ, પણ અંદરથી આ વાત એવી દ્રઢ થઈ જાય કે મેરુ પર્વત ન હતો ને, એવી રીતના મારી શ્રદ્ધા, મારી દ્રઢતા કોઈ હલાવી શકવાનો સમજ નથી. ઉતર પાછળ થઈ જાય. કારણ કે એક એક જીવ પોતાની યોગ્યતા અનુસાર કામ કરે. મેરા દસ દસ મિનિટના મૂક્યા હતા ને, શરૂઆતમાં મૂક્યા હતા, જેવી ગતિ એવી મતિ, જેવી મતિ એવી ગતિ. બહુ બહુ સુપર છે એ પણ. વિચાર કરજો એના પર. પરિણામ યોગ્યતા અનુસાર થાય છે. સુખ દુઃખ મોહ અનુસાર થાય. હવે વિચારી લો, અંદરમાં જેટલો મોહ અધિક છે એટલું દુઃખ વધારે છે, જેટલો મોહ મંદ છે એટલું દુઃખ ઓછું છે, અને મોહ નો અભાવ છે તો દુઃખ છે જ. ખ્યાલ આવે છે? બી લાઈક અ સોલ્જર. સોલ્જર દડી દડીને જતો હશે લડવા માટે. કેવી રીતના જતો હશે બોલો? કેટલો નીડર, કેટલો નિર્ભય. કઈથી પણ આક્રમણ થઈ જાય, કઈ પણ થઈ જાય, કેમ? તૈયારી કરીને ગયો છે યાર. એક્ઝામિનેશન હોલમાં કેવી રીતે જતા હતા આપણે? વી હેડ ટુ કીપ અવર બુક લાસ્ટ મિનિટ સુધી. વી યુઝ ટુ રીડ આઉટસાઇડ ધ ક્લાસ. બોર્ડમાં તો સ્પેશિયલી એન્ડ મોમેન્ટ સુધી વી યુઝ ટુ રીડ, કીપ ઓન રીડિંગ લાસ્ટ મોમેન્ટ સુધી. અને પછી યુ હેવ ટુ કીપ ઓલ ધ બુક રાઈટ, એન્ડ ધેન યુ હેવ ટુ એન્ટર. બધું જ બહાર છૂટી ગયું હતું ને, એટલે શું? જયારે તમે તમારા સ્વભાવમાં અને સ્વભાવની મહિમામાં એન્ટર થશો તો બધા નિમિત્ત બહાર છૂટી જશે. ઓકે, નાવ ઇફ યુ આર પ્રિપેર્ડ, ટોટલી પ્રિપેર્ડ, યુ આર અ સિન્સિયર સ્ટુડન્ટ, યુ આર અ સ્ટુડિયસ સ્ટુડન્ટ, યુ આર પ્રિપેર્ડ એવરીથિંગ, યુ આર કોન્ફિડન્ટ, યુ આર અ ટોપર, રાઈટ? હવે તમારે જોવું પડશે કે આજુબાજુ કોણ છે. અરે બોલો જલ્દી, શનિને જોવું પડે આજુબાજુ કોણ બેઠું છે, આગળ પાછળ કોણ બેઠું છે. ઓકે, હવે કયા પ્રોફેસર, ઘણાને તો ચિંતા થાય ને કયા પ્રોફેસર આવશે સુપરવિઝન માટે, કોને ચિંતા થાય વિચારી લેજો. હા, હું મારે બોલવું નથી, તમે બોલી. કોને ચિંતા થશે કયા પ્રોફેસર આવશે, મારી આગળ કોણ બેઠું હશે, મારી પાછળ કોણ બેઠું છે, બાજુમાં કોણ બેઠું છે, અહીંયા કોણ બેઠું છે. કોને ચિંતા થશે કે જેને કંઈક ખોટું કરવું હોય, જે તૈયારી નથી કરીને આવ્યો, જે નબળો છે, જે પ્રિપેર નથી થઈને આવ્યો. હવે જે પ્રિપેર થઈને આવ્યો હોય એ બોલા આંટી નિશ્ચિંત, એને ક્યારે આજુબાજુ ઉપર નીચે જોવાની જરૂર નથી. કેમ? અરે કારણ કે મને જરૂરત જ નથી ને. નિમિત્ત કયા હોય, ઉદય કયો હોય, શું હોય, શું નહીં, યશ અપયશ જે પણ હોય, સુખ આતે હૈ દુઃખ આતે હૈ, ઇન આતે જાતે સુખ દુઃખ મેં હમ. કોણ? હા, કોણ? હમ, મેં, રાઈટ? એક આત્માથી ગુરુદેવ શ્રી શિષ્ય ભક્ત. હમ મસ્ત રહેતે હૈ, હમ મસ્ત રહેતે હૈ. પછી શું રહ્યું ખબર છે? અજ્ઞાની રોતે રહેતે હૈ, જ્ઞાની મસ્ત રહેતે હૈ. કોણ? પ્લીઝ અજ્ઞાની વાતે કરો. અમે જ્ઞાની નથી, પરંતુ અમે એવા અજ્ઞાની પણ નથી કે અમે વાતે વાતે રહીએ. ગજબ માર છે. પ્રણામ, જલ્દી જલ્દી પ્રણામ. અરે એક સ્વરમાં બોલો બધા, પ્રણામ. અને સુખ દુઃખ કોઈ તને આવી ને બધી ગાથાઓ, આજે તમે ગાથાઓ, કોઈ સ્ત્રી કોને દુઃખી કરી શકે બોલો? શું ગજબ બોલો. જે રામચંદ્રજી જયારે
સદમત નહીં, જયારે ઘર દ્રષ્ટિમાં હતા ને અને પિતાજી નું અપહરણ થઈ ગયું, વોટ એવર હેપન્ડ, ત્યારે એની યોગ્યતા જો, હે સીતે હે સીતે હે સીતે હે સીતે, એમનો ચારિત્ર નો અસ્થિરતા ના પ્રણામ હતા. પણ મોન હતો એટલે એવા અજ્ઞાની જેવા દુઃખી નહોતા. આ બધું તમને કઈ સમજતા સમજાતું નથી, સમજાશે ધીરે ધીરે, પણ દુઃખી નહોતા અજ્ઞાની જેવા. હવે વોટ એવર હેપન્ડ, સીતાજીને લઈ આવ્યા ને પછી જે પણ બધું બન્યું બન્યું, બધું થયું ને પછી સીતાજીને છેલ્લે અગ્નિ પરીક્ષા થઈ ને પછી આજીકા થઈ ગયા ને પછી એનું આયુ પૂરું થઈ ગયું અને એ સીતાજી સ્વર્ગમાં ચાલ્યા ગયા. એનું આયુ પહેલા પૂરું થઈ ગયું અને રામચંદ્રજી મુનિ શિક્ષા લઈને વન જંગલમાં બેઠા હતા અને પોતાની આત્મ સાધનામાં મસ્ત હતા અને એ જ ભવતારી એ મોક્ષ જવા વાળા જીવ હતા. એટલે બસ હવે તો એ ક્યારે પણ શપથ્ય ની માંડીને એ મોક્ષ જવાના હતા. હવે એ સીતાજીને સ્વર્ગ માંથી એવો વિકલ્પ આવ્યો કે હવે હું પાછી રામચંદ્રજી પાસે. વિચાર કરો, યોગ્યતા સમજાય ને, યોગ્યતા. સી આઈ રિયલી થઈ ગયું, અગર આ સિદ્ધાંત કોતરી લેતું ને પોતાના પરિણામ પોતાની પોતાના જ્ઞાનમાં પોતાના ઉપયોગમાં પોતાના શ્રદ્ધાંતમાં કે હરેક જીવના હરેક સમયના હરેક પરિણામ યોગ્યતા અનુસાર થાય છે, તો સિરિયસલી કોઈ કમ્પ્લેન કે કોઈ દુઃખ કે કોઈ આકુરતા કે કોઈ આશ્ચર્ય કે ઓ હા આમ તેમ કઈ થશે જ નહીં. હવે આ સ્વામીને થાય બોલો, હવે સીતાજીને પછી રામચંદ્રજી પર પાછો રાગ ઉત્પન્ન થયો. હવે હું તમને મોક્ષે નહીં જવા દઉં, કોની તાકાત છે કોને મોક્ષે જવાથી રોકી શકે? હે રામચંદ્રી, ચલો 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 હવે સ્વર્ગમાં ચલો, હવે આપણે ભોગ ભોગવીએ. એ પછી એક સમય એની યોગ્યતા આવી હતી જયારે રામચંદ્રજીએ કીધું કે ચલો ચલો અગ્નિ પરીક્ષા, ચલો ચલો ઘરે, કે બસ થાયકા હવે, ત્યારે એ યોગ્યતા હતી. આજે આ યોગ્યતા છે, ત્યારે આમની આ યોગ્યતા હતી, આજે આમની આ યોગ્યતા છે. વિચાર કરો, હરેક પરમાણુ હરેક જીવ હરેક સમય ની હરેક દ્રવ્ય ની હરેક પર્યાય એની યોગ્યતા અનુસાર કામ કરે છે. એમાં જીનેન્દ્ર આ ઇન્દ્ર ચિંતન કરતા કઈ બધી સંભાવના સમજે. અમે આપણે કહ્યું ને ત્યાં ચાંદીને પીગાડીને જે પ્રતિમા બની ને બોલો, મને યોગ્યતા દેખા દીધી. શું શું તો નથી, વિચાર કરો, જોયું કે નહીં બધાએ? અરે જેને ના જોયું જોઈ લેજો, યુટ્યુબ પર મિસ કરવા જેવું નથી. આ કોને નથી જોયું હાથ ઉપર કરો જલ્દી, અરે જોઈ લેજો. સમીર ભાઈ તમે નથી જોયું, જોજો આજે જઈને. શું અરે શું ગજબ હતું ભાભી, અને ચાંદી આટલી બધી ચાંદી ની લગડી, આપણે લગડીનું પણ ઉધાર લેવું ચાલ્યું ચાલ્યું કે નહીં બોલો? એ લગડીને પીગાડીને પીગાડીને બોલો, હવે એની 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 લિક્વિડ રૂપવસ્થા યોગ્યતા કોણ કોને કહી, કોને કહી, કોને કહી? એટલે કારીગરે ઓલા માણસો કોને કહી, ઓલો હલાવતો તો એ દાંતાથી કોને કહી, જેમાં હતું એને કોને કહી, અગ્નિએ તો કહી કે નહીં? તો કે ના, અગ્નિએ પણ નથી. અરે સુગત, શું લાગે ઓલા? હવે મને એ કહો કે હવે તમે તમે ખાલી અને તમે બધા કહ્યું ને, હું તો હમણાં મારી એક્સપિરિયન્સ હમણાં થયું, બે ચાર ચેનલ છે એવો ધર્મના નામની, તમને એમ લાગશે એને શું છે? કોઈ અન્યથા નહીં લેતા, પણ કરુણાના પાત્ર છે. અરે ગુરુ પણ કરુણાના પાત્ર છે ને, એ જે શિક્ષક છે એ બધા પણ કરુણાના પાત્ર છે. શું ચાલે છે ધર્મના નામ પર? આત્માનો તો છાતો નથી, અનો તો છાતો નથી, એમાં બોલો. ત્યારે કાંઈ નથી થતું બીજું, ત્યારે ખાલી એટલું થાય છે કે આ ગુરુનો અનંત ઉપકાર લાગે. સિરિયસલી એમ કહે, શું ભાગ્ય છે આપણા યાર. તો એ પીગળી ગઈ, હવે લિક્વિડ ફોર્મમાં, પછી એને ઓલા મોડમાં લાવી. અનંત પૂર્વસણવર્તી પર્યાય યુક્ત દ્રવ્ય, હવે આ ચાર્જ ક્યારે થશે મને નથી ખબર, એની યોગ્યતાથી થશે એનો મને વિશ્વાસ. આનંદ લો, એ ભગવાન બનવાની પૂર્વની પર્યાય, એમાં તો જોવાનું છે, પણ આપણામાં પણ જોવાનું છે. પ્રિયંકા બેન, આપી પૂર્વ પર્યાય ચાલી રહી છે, તમને દર્શન કલાની, તમને દર્શન થશે પછી એની મુનિ દશાની પૂર્વ પર્યાય, મુનિ દશા થશે પછી શ્રેણીની પૂર્વ પર્યાય, શ્રેણી થશે એની પછી વિકરાગતાની પૂર્વ પર્યાય, વિકરાગી થશે એની પછી સર્વજ્ઞની પૂર્વ પર્યાય, સર્વજ્ઞ થશે એની પછી સિદ્ધની પૂર્વ પર્યાય, અને સિદ્ધ થઈ હતું પછી ભાઈ સમજાય ને, પછી એ મોલ્ડ મળે. હવે બોલો, હવે એ મોલ્ડ થી તો થયા ને ભગવાન, આકાર એનાથી તો આવ્યા. પ્લીઝ એટલું તો રાખો, નહીં જે મોડ માં ચાંદી નાખી એ મોડ થી તો થયા કે નહીં ભગવાન? તો કે ના, એ મોડે એ ચાંદી ને સ્પર્શી નથી. અને જયારે એની તત્ સમય ની યોગ્યતા પાકી ત્યારે એ પ્રતિમા બનીને શું થયું? પછી આગળ પાછળ બધું આ બધું એક્સ્ટ્રા છે ને, બધું એક્સ્ટ્રા નીકળી હશે કે સાથે જશે બોલો? જેનો આપણને મોહ છે દિવસ રાત, આ બધું સાથે જશે કે ચૈતન્ય બોલો આખો છૂટો પડીને બધાને છોડીને સીધા લેવાની વિરાજમાન છે? શું કીધું પહેલો પોઈન્ટ? પ્રણામ જલ્દી. કોના કોના પ્રણામ? અરે કોના? હરેક દ્રવ્ય ની, હરેક ગુણ ની, હરેક પર્યાય ની વાત. પ્રણામ યોગ્યતા અનુસાર. નો કમ્પ્લેન, નો આશ્ચર્ય, નો ફિયર, નો ભય, નો ચંક. સ્થાન નથી ભાઈ, અગર આ સિદ્ધાંત લેજો હોય. કારણ કે મારા જ્ઞાન નું જે બને છે, વોટ એલ્સ? એટલે આપણે લિફ્ટ નું ઉદાહરણ લીધું ને, વિચાર કરો. બે પોઈન્ટ થઈ ગયા, હવે ત્રીજે બોલું, જલ્દી બોલો. બોલું પરિણામ યોગ્યતા અનુસાર, સુખ દુઃખ મોહ અનુસાર. આમાં હજી બહુ બોલી નથી પણ સમજી લેજો, મોહ એટલે મિથ્યાત્વ, આકુરતા, અને જે દુઃખ, જે ભય, જે સુખાભાવ, આ બધાનું કારણ મિથ્યાત્વ. સુખ નો અભાવ થાય છે ને, ક્યાંય એવું ના થાય. થોડી કડક વાત કહું, હવે નીકળી છે તો કહી દઉં. ક્યાંય એવું ના થાય કે પાપ ભાવ ને છોડીને અહીંયા પુણ્ય ભાવમાં આવ્યા અને પુણ્યના આયતનમાં આવ્યા અને આ એકદમ અનુકૂળ આયતનો બધા છે એમાં ક્યાંય આપણે લાસ્ટમાં લીધું હતું ધર્મ બુદ્ધિ, સુખ બુદ્ધિ, સુખ નો અભાવ સંતુષ્ટ થઈને ક્યાંય ન ચાલ્યા જઈએ. આ બહુ ખતરનાક છે. આવું બોલો રૂપાબેન, આવું પણ અહીંયા પડશે અને અટકવાનું પણ નથી. હા, તમારું ગજબ છે. ન આવીએ તો તમે મંદી પડો, આવો આવો આવો, અને આવીએ તો તમે એમ કહો કે ભાઈ એવું જ છે ને, મંદિર નથી આવતા એને કહેશું મંદિર આવો, મંદિર આવો. હવે રોજ મંદિર આવે એને શું કહેશું? તો એની બેન અંદર આવો, અંદર આવો. ખ્યાલ આવે છે કે પોઈન્ટ? બોલો જલ્દી. અને ત્રીજો પોઈન્ટ, બહુ અજબ ગજબ નો છે ત્રીજો પોઈન્ટ. પરિણામ સુખદુઃખ અનુસાર, નહીં સોરી, પરિણામ યોગ્યતા અનુસાર, સુખ દુઃખ મોહ અનુસાર, અને સંયોગ જે મળે છે એ સંયોગો બધા ઉદય અનુસાર, ભાગ્ય અનુસાર. કહો પણ ભાગ્ય કરતા બેટર વર્ડ છે, આપણે આગળનો શબ્દ લઈએ બરાબર બેટર. ભાગ્ય નહીં, ઉદય અનુસાર. એટલે ભાગ્ય પણ ઉદય અનુસાર. અભાગી કર્મના ઉદયને જે આપણે બાંધીને લાવ્યા છે, જે ટિફિન આપણે બાંધીને લાવ્યા છે, જે બોક્સ આપણે બાંધીને લાવ્યા છે, એ ખુલશે. અને એ ખુલશે ત્યારે, એનો સમય આવશે ત્યારે. અને એ ઉદય શું કરશે? કાલે આપણે કઈ ચર્ચા, ચાર પાંચ દસ પંદર વીસ પચીસ વસ્તુઓ આપણા આત્માની આજુબાજુ લાવીને ઊંધી રાખી દેશે. નહીં સમજાય? ગાડી, બંગલો, નોકર, ચાકર, ઘર, કુટુંબ, શરીર, આ તે આ બધું શું છે? શું દેખાય છે બોલો? કર્મના ઉદયમાં મળેલી સામગ્રી છે. તે શું કહ્યું? એમાં તારું શું છે? એમાં તારામાં કેટલી આવી? એનાથી તારું શું વધારો થયો અને નહોતી તો શું ઘટ્યું? એનો નિર્ણય કરો. તમારા આત્માના સહયોગમાં આ શરીર છે, તમારા આત્માના સહયોગમાં આ શરીર છે, આ ચેતમાં છે, આ ઘર છે, કુટુંબ છે, પરિવાર છે, આ ગાડી છે, આ છે, શું છે? કોના છે? કોની ગિફ્ટ છે? અવાજી કર્મને સમજાય છે કે નથી સમજાય? તો એ જે સહયોગો પ્રાપ્ત થાય છે એ ઉદય અનુસાર પ્રાપ્ત થાય, તારી ઈચ્છા અને તારા વિકલ્પ અનુસાર નહીં. પ્લીઝ નોટ ધીસ પોઈન્ટ. તારી ઈચ્છા અને તારા વિકલ્પ અનુસાર એ પ્રાપ્ત થતા નથી. ત્રણ વાર સમજાય ગઈ? પૂનમને બોલશો સાથે એક વાર, પછી આપણે ચાર ચાલુ કરીએ. બોલશો? ચલો બોલો. પરિણામ, પરિણામ સમજાય છે? પરિણામ એટલે એક એક સમયની પર્યાય, એક એક સમયનું કાર્ય. એ કાર્ય યોગ્યતા અનુસાર થાય છે. એ યોગ્યતા, એ દ્રવ્યમાં ત્રિકાળ પર્યાયોની યોગ્યતા ખસીત છે. બોલો એ સીતાજી આજે ક્યાં છે? કાલે આપણે વાત કરીએ આજે ક્યાં છે સીતાજી? હમણાં ક્યાં છે? સ્વર્ગમાં. બરાબર. કાલે મેં પૂછ્યું કે સીતાજી ક્યાં છે, તો બધાનો આન્સર પોતાના આત્મામાં. પરમ અધ્યાત્મ પ્રેમી જીવો. ખ્યાલ આવે છે? પ્રશ્ન હમણાં આગમથી પૂછવામાં આવ્યો છે, વ્યવહારથી પૂછવામાં આવ્યો છે. નિશ્ચય નયના પ્રેમીઓ સીતાજી હમણાં ક્યાં છે? વ્યવહારથી જવાબ આપો તો સ્વર્ગમાં છે. રામ અરે રાવણ ક્યાં છે? નરકમાં છે. નરકમાં છે ને? તું વર્તમાન પર્યાય નરકરૂપ, વર્તમાન પર્યાય સ્વર્ગરૂપ છે. પણ એક સીતાજી આગળ ગંધર્વ થઈને મોક્ષે જવાના છે, રાવણ તીર્થંકર થઈને મોક્ષે જવાના છે. એ પર્યાયો ક્યાં છે મને કહો. આ યોગ્યતા અને યોગ્યતા છે ક્યાં? હમણાં એ પારણામિક ભાવ રૂપે દ્રવ્યમાં પડી છે. હમણાં ગોતવા જશો તો નહીં મળે, અને જયારે પ્રગટ થવાની હશે ત્યારે એને કોઈ રોકી નહીં શકે, એને કોઈ આગળ જલ્દી લાવી નહીં શકે, એને કોઈ પાછળ ધકેલી નહીં શકે, એને કોઈ પહેલા લાવી નહીં શકે, એને કોઈ હટાવી નહીં શકે, એને કોઈ મટાવી નહીં શકે. એનો કાળ આવશે તો એ આવ્યા વગર જશે. આને કહેવાય પ્રણામ યોગ્યતા. હવે આ ગુરુની દિલદ્રષ્ટિ દેખાય છે? આપણા બધામાં સ્વભાવથી તો ભગવાન જોતા હતા, પણ ભગવાન છો અને પર્યાયમાં પણ જળજળ ભગવાન થાઓ અને ભગવાન થવાના છો. એ પર્યાય આગળ આવવાનું છે. એ હમણાં પારણામિક ભાવ રૂપે પડી છે, યોગ્યતા રૂપે, દ્રવ્યમાં, શક્તિ રૂપે. એટલે જ હે જીવો, તમારા કાલે આવા કાળે પણ આવી જીવવાની પડે. એમ આઈ ક્લિયર? મજા આવી કે નહીં કે બધાને? ઠીક છે, યોગ્યતા યોગ્યતા, પણ હવે બધું યોગ્યતા બનાવે છે, અહીંયા બધું બોલું બનાવે છે, તો પછી બધું ઉથલ પાછળ થઈ જાય ને, ત્યારે ખબર પડે આમ બધું યોગ્યતા યોગ્યતા ભૂલાઈ જાય. કેમ ભૂલાઈ જાય? કેમ હલી જઈએ? એટલી તૈયારી કરીએ કે કોઈ હલાવી ન શકે. એ ઉદયને ચેલેન્જ આપો. એ ઉદય, જે રૂપે, જે પ્રકારે, જે સ્થિતિને, જે અનુભવથી તારે આવો હોય, તું આવી જા. આવી જા ભાઈ, આ ભાવમાં આવી જા ને પતાવી દે. કેમ? કારણ કે આ ભાવમાં મારી પાસે તારી સામે લડવાની તાકાત છે. આ ભાવની વાત નથી કરતી વિજયભાઈ. હમણાં પછીના સાધ્યામાં કીધું હતું, કાલના પરિણામની પણ તમે કોઈ ભરોસો રાખતા નહીં. ઉદયનો તો નહીં, પણ પરિણામનો પણ નહીં. આજે રૂચિ થઈ જાય તો આજે આ વાત અંદરમાં બેસાડી છે કે નહીં બોલો. શું વાત છે દાદા? હા, ત્રણ વાક્ય હતા ને કર્ણ. હા, તો એ ગંધર્વની અને એ રાવણના અંદર તીર્થંકરની પર્યાય પડી છે. શ્રેણિક રાજા, શ્રેણિક મહારાજાના અંદર હમણાં તીર્થંકરની પર્યાય પડી છે. એટલું જ નહીં, તમે બિલીવ કરશો, હું કહ્યું કે બિલીવ કરશો, નરકમાં હમણાં એ શ્રેણિક રાજાનો જીવ પ્રતિ સમય તીર્થંકર નામ કર્મને બંધ કરી રહ્યો છે. બોલો, તીર્થંકર પ્રકૃતિનો આશ્રમ થઈ રહ્યો છે. શું બોલો છો? યસ, કોણ માને? બોલો, નરકમાં આપણને તો શું દેખાય છે? નરક, બહારની પ્રતિકૂળતા, આના દ્રવ્ય ક્ષેત્ર કાઢવા, મારખાટ, આ તે કચાય રેચ્યા, શું રેચ્યા. અરે તમે વિચાર કરો, એ ધ્રુવ પ્રકૃતિ છે. તીર્થંકર પ્રકૃતિ ધ્રુવ, ધ્રુવ પ્રકૃતિ એટલે, ધ્રુવ પ્રકૃતિ એટલે શ્રેણિક રાજાના જીવે શ્રેણિકના ભાવમાં યશોધર મુનિરાજની સામે ઔપશમિક અને કાયોપશમિક સમ્યત્વ લીધું. એના પછી એ જીવ શ્રેણિક રાજાનો મહાવીર ભગવાનના સમોસનમાં ગયા અને એ કેવડીના પાર મૂલ્યમાં એમને સાહિત સમ્યત્વ લીધું, અને સાહિત સમ્યત્વ લીધા પછી તીર્થંકર નામ કર્મનો બંધ ચાલુ કર્યો. એ સમયથી એ તીર્થંકર નામ કર્મનો બંધ ચાલુ થયો. એ પ્રતિ સમય ગંભાશે ત્યાં સુધી એ નરકનું આયુ પૂરું થશે, અહીંયા આવશે, લાસ્ટ ભાવમાં જન્મ થશે, કલ્યાણક થશે, બધું થશે. એના પછી એ મુનિ દીક્ષા લેશે. મુનિ દીક્ષા લીધા પછી આઠમા ગુણસ્થાનના છઠ્ઠા ભાગ સુધી એ તીર્થંકર નામ કર્મનો બંધ થયા કરશે. પછી સ્ટોપ થઈ જશે અને તેરમા ગુણસ્થાનના પહેલા સમય એનો ઉદય આવશે. બધું ઉપરથી ગયું. સંતાયું કે નહીં બોલો? ધ્રુવ પ્રકૃતિ કેટલા એક જીવો તીર્થંકર પ્રકૃતિ બાંધી રહ્યા છે. નરક કોણ બાધક છે? કોણ સમ્યક દર્શન લઈ રહ્યા છે? અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ. મનુષ્ય ગતિના જીવોની સંખ્યા ઓછી છે, પણ તમે કમ્પેરિઝન કરો ને તો મનુષ્યને છોડીને ત્રણ ગતિના જીવોમાં સમ્યક વધારે.
પંચમુણ સ્થાન વાળા મનુષ્યને છોડીને તમે જો તો તિર્યંક ગતિમાં પંચમુણ સ્થાન વાળા સમ્યક દ્રષ્ટિ બે કસાઈ ચોકડીના અભાવ પૂર્વક ની વીત રાસ્તામાં ઝૂલતા સ્વયંભૂ રમણ સમુદ્ર ના મહામચ્છો અસંખ્યાત સમુદ્ર થી પંચમુણ સ્થાન વાળી તિર્યંક છે. બોલો તમે યોગ નો મોટા શરીરો છે પણ અંદર ના આત્મા ક્યાં શરીર ને અડે છે ભાઈ? તમે ભાઈ સમજાય છે કે આની અંદર ભયું થઈ ગયું? ક્યારેક તો ચૂરમાના લાડું હોય ને, રોજ થોડી કઈ બાફેલા સૂપ હોય. ચંપકભાઈ બિયર હોરાય ક્યાં? સુમિત ભૈયા, ચંદ્રી ભૈયા, ગજબ છે ત્યાં. ચલો જલ્દી 3 વાગે લઈને જશું આજે. હા બોલો. પ્રણામ. એની ડાઉટ? કોઈને કઈ ટેન્શન? પણ એની પણ ક્વેશ્ચન, વાય, હાઉ, ધેન વોટ વિલ હેપન, એની ક્વેશ્ચન, ચિંતા, ભય, ક્લેરિટી એકદમ હરેક દ્રવ્યની, હરેક સમયની, હરેક પર્યાય જે થઈ તો એ થવા યોગ્ય થઈ જશે. થવા યોગ્ય, જલ્દી જલ્દી થવા યોગ્ય જાણનારો, થવા યોગ્ય જાણનારો બોલો. ઘણા બધા અને આ એક નિર્ણય થઈ જશે ને પછી એ તરફ ના વિકલ્પ ના દરવાજા બંધ થઈ ક્રેડિટ આવી ગઈ ને. તમારા જે પણ દીકરા દીકરી જે પણ સહયોગ છે અપ્લાય કરજો. બીજો બેન, એક એક એ જીવ ની એક એક પર્યાય યોગ્યતા અનુસાર થાય. જીવ છે ને સ્વીકાર કરતા શીખો, એ અનંત પુરુષાર્થ છે. અને પછી એનો નિર્ણય કરીને એ તરફ ના દરવાજા બંધ કરી દો. બંધ કરી દો નહીં, બંધ થઈ જશે. થઈ જશે કે નહીં બોલો? આ લિફ્ટ નહીં પણ ઓલી જે લિફ્ટ હોય ને, પૂરું કરીને સમય થઈ ગયો, ઓલી જે લિફ્ટ હોય ને એ દરવાજા વાળી, તો બોલો એ કરે દીધું ને. થોડો પણ દરવાજો બે માંથી એક થોડો પણ ખુલ્લો હશે તો તમે પહેલા ફ્લોર ઉપરથી ચોથા, એટલે પહેલા ગુણસ્થાન થી ચોથું ગુણસ્થાન, એ તો પહેલા ફ્લોર ઉપરથી ચોથા ફ્લોર પર જઈ શકશો. થોડો ખુલ્લો હોય તો ચાલે, થોડો ખુલ્લો હોય તો થોડી ચિંતા, થોડો વિકલ્પ, થોડો મો, થોડો રાગ, થોડું ના, ફૂલ બની ગોડ. અચ્છા ફૂલ બન. પછી જયારે ઉપર જશે ત્યારે બે દરવાજા સાથે આવશે ઉપર, કે એક છૂટી જશે ને એક આવશે? તેથી બોલો, એક છૂટી જશે ને એક આવશે ને. જયારે ઉપર જશો ને આખા જગત નો વિકલ્પ, કર્તૃત્વ, પર્યાય નું કર્તૃત્વ, મો, એકત્વ, મમત્વ, કર્તૃત્વ, એ બધા દરવાજા બંધ કરી દીધા. એક છૂટી ગયો અને હું ગાયક છું, એ એકરૂપ ગાયક ની દ્રષ્ટિ માં ઉર્ધો થયો. ત્યારે પહેલાથી ચોથા ગુણ સ્થાન માં આવ્યો. કોઈ સમજાય છે? પ્રણામ. જલ્દી આ તો ગોખી જજો, હવે ભૂલતા નહીં. જીવનના અંત સમય સુધી આ મંત્ર આપણને સાથ આપશે. પરિણામ યોગ્યતા અનુસાર, સુખ દુઃખ મોહ અનુસાર, અને વેરી ઇમ્પોર્ટન્ટ, સંયોગ ઉદય અનુસાર મળે છે. આ 3 વાત સમજાઈ જાય તો જીવને કોઈ દુઃખી કરી શકે નહીં એવી મંગલ ભાવના સાથે હમણાં ચર્ચા પૂરી કરશું. વિશે ચર્ચા કરતા બતાવી અનંત ઉપકારી હૈ, इसके लिए जिनवारी मात सुरेंद्र नाशक पारी है. અને કાલે નિત્ય બોધિની દ્વારા એકાંગી પરમકારી જીનવાણી માસનો, આ ભક્તો ના અનંત ઉપકારી સહાન ગુરુ દેવનો, ધન્યકાર સશમતી ભગવતી માતનો, સત્ય સનાતન સ્વાનુભૂતિમય વિતરાગ દિગંબર મહાન જૈન ધર્મનો. હવે અહીંયા 17 સૂત્ર ના ક્લાસ ચાલશે.